એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આપણી આસપાસની દુનિયાને, આપણા સમાજને, રાજકારણને સતત ઘડે છે. હું વાત કરી રહ્યો છું ઉદારમતવાદની, એટલે કે લિબરલિઝમની. અને આ સમજવા માટે આપણી પાસે આધાર છે માઇકલ ફ્રીડનનું પુસ્તક લિબરલિઝમ, જેઓ આ ક્ષેત્રના મમ જાણીતા નિષ્ણાત છે.
નમસ્કાર. અને હા, આ વિષય આજે ખરેખર બહુ મહત્વનો છે. આપણે લિબરલ, ઉદારમતવાદી એવા શબ્દો રોજ સાંભળીએ છીએ, પણ ઘણીવાર જેને કહેવાયને ઉપરછલી રીતે જ વાપરતા હોઈએ છીએ. ક્યારેક એનો અર્થ ખોટો પણ સમજી લેવાય છે.
બરાબર.
એવું નથી કે ઉદારમતવાદ એટલે બધું સારું જ કે બધું ખરાબ જ. એની અંદર એટલી બધી જટિલતાઓ છે, અલગ અલગ પ્રવાહો છે, એ સમજવું મને લાગે છે ખૂબ જરૂરી છે.
તો જેમણે આ જટિલતા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે એ માઇકલ ફ્રીડન વિશે થોડી વાત કરીએ. કોણ છે તેઓ?
હા, માઇકલ ફ્રીડન એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોલિટિક્સના એમેરેટસ પ્રોફેસર છે, અને રાજકીય વિચારધારાઓનો જે અભ્યાસ છે ને, એમાં એમનું નામ દુનિયાભરમાં ખૂબ જ આદર સાથે લેવાય છે.
અને એમની કઈ વાત એમને બીજા વિચારકોથી અલગ પાડે છે?
એમનો અભિગમ, એમનો જે મોર્ફોલોજિકલ એપ્રોચ છે, એટલે કે રૂપવિજ્ઞાન આધારિત અભિગમ, એ બહુ ખાસ છે. મોટાભાગના લોકો વિચારધારાને કેવી રીતે જુએ કે ભાઈ આ નિયમો છે, આ સિદ્ધાંતો છે, બસ આટલું જ, એકદમ સ્થિર.
હા, એક બંધિયાર માળખા જેવું.
બરાબર. પણ ફ્રીડન એમ નથી જોતા. એ કહે છે કે વિચારધારા તો એક જીવંત ભાષા જેવી છે, અથવા એક મોટા કુટુંબ જેવી. એમાં અમુક મૂળભૂત વિચારો હોય, પણ એનો અર્થ, એની ગોઠવણ, એનું મહત્ત્વ, એ બધું સમય અને સંજોગો પ્રમાણે બદલાતું રહે, સ્થિર ના હોય.
અચ્છા.
એમનું મુખ્ય ધ્યાન એ વાત પર છે કે વિચારધારાઓ વાસ્તવિક દુનિયામાં કામ કેવી રીતે કરે છે, કેવી રીતે નવા પડકારો આવે ત્યારે એ ટકી રહેવા માટે પોતાની જાતને બદલે છે, અનુકૂળ બનાવે છે.
એટલે એમ કહી શકાય કે ઉદારમતવાદની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા બાંધવી લગભગ અશક્ય છે. આ જ વાત પુસ્તકના કેન્દ્રમાં છે.
તમે બિલકુલ મુદ્દા પર આવ્યા. ફ્રીડન ભારપૂર્વક કહે છે કે લિબરલિઝમ કોઈ એક સિદ્ધાંત નથી, કોઈ એક ફોર્મ્યુલા નથી, પણ એ વિચારોનો એક આખો પરિવાર છે, અથવા એક નક્ષત્ર, કોન્સ્ટિલેશન જેને કહીએ.
હા, નક્ષત્ર.
હા, એના કેન્દ્રમાં અમુક મૂળભૂત ખ્યાલો છે જ, જેમ કે સ્વતંત્રતા, વ્યક્તિવાદ, તર્કસંગતતા, પ્રગતિમાં વિશ્વાસ. આ બધા એના કોર કન્સેપ્ટ છે. પણ આ બધાનું વજન કેટલું, કયો વિચાર ક્યારે આગળ આવે, કયો પાછળ જાય, એ બદલાતું રહે છે ઐતિહાસિક સંદર્ભ પ્રમાણે, સામાજિક સંદર્ભ પ્રમાણે.
એટલે જ કદાચ આપણે જોઈએ છે કે ક્યારેક ઉદારમતવાદના નામે મુક્ત બજારની જોરશોરથી તરફેણ થાય.
હા,
તો ક્યારેક એટલા જ જોરથી સામાજિક સુરક્ષા અને કલ્યાણ રાજ્યની પણ હિમાયત થાય, અને બંને પાછળ ઉદારમતવાદી દલીલો હોય.
ચોક્કસ. આજ તો ફ્રીડન સમજાવવા માંગે છે. એ કહે છે કે ઉદારમતવાદની અસલી તાકાત જ આમાં છે, એની અનુકૂલન સાધવાની ક્ષમતામાં, એ બદલાતા સમય અને પડકારો સામે ટકી રહેવા માટે પોતાના જ મૂળભૂત વિચારોને નવી રીતે ગોઠવે છે. પણ હા, એની એક ઓળખ, એક મૂળભૂત પ્રતિબદ્ધતા તો જળવાઈ રહે છે.
એટલે આ પુસ્તક આપણને પેલી સરળ વ્યાખ્યાઓથી, લેબલોથી આગળ વિચારવા પ્રેરે છે.
બરાબર. એની આંતરિક વિવિધતા અને ગતિશીલતા સમજવા માટે.
પુસ્તકના વ્યાપની વાત કરીએ તો એ ક્યાંથી ક્યાં સુધી જાય છે?
એની શરૂઆત જ્ઞાનોદય કાળથી થાય છે, એટલે કે એનલાઇટેનમેન્ટથી, અને ત્યાંથી લઈને છેક આધુનિક સમય સુધી ઉદારમતવાદ કેવી રીતે વિકસ્યો એની આખી સફર છે. એમાં જે મુખ્ય ખ્યાલો છે એનું વિશ્લેષણ છે, પછી એની અંદર જે મતભેદો અને ચર્ચાઓ ચાલી એ પણ છે.
ખાસ કરીને પેલી નકારાત્મક અને હકારાત્મક સ્વતંત્રતાની વાત આવે છે ને, નેગેટિવ વર્સિસ પોઝિટિવ લિબર્ટી.
હા, એ બહુ જ મહત્વનો ભેદ છે, એના પર આપણે આગળ વાત કરીશું. પછી લોકશાહી સાથે, રાજ્ય સાથે એનો સંબંધ કેવો રહ્યો, અર્થતંત્ર વિશેના વિચારો કેવી રીતે બદલાયા, અને અત્યારના જે પડકારો છે એની સામે ઉદારમતવાદ ક્યાં ઊભો છે, આ બધી બાબતોની છણાવટ પુસ્તકમાં છે.
ટૂંકમાં ઉદારમતવાદને સમજવા માટે એક ઊંડાણપૂર્વકનું માળખું આપે છે એમ કહી શકાય.
હા, માત્ર વખાણ કે ટીકા નહીં, પણ સમજણ કેળવવા માટેનું એક સાધન.
તમે ફ્રીડનના પેલા મોર્ફોલોજિકલ એપ્રોચની વાત કરી, રૂપવિજ્ઞાન, જેમાં વિચારધારાને ભાષા કે કુટુંબ સાથે સરખાવી, એમાં તમે મુખ્ય, સંલગ્ન અને પરિઘીય ખ્યાલો કયા, એ થોડું વધારે સમજાવશો? કોર, એડજસન્ટ, પેરિફેરલ?
હા, જરૂર. જુઓ, ફ્રીડન કહે છે કે દરેક વિચારધારાના કેન્દ્રમાં, એના હાર્ડમાં કેટલાક મુખ્ય કોર ખ્યાલો હોય. આ એવા ખ્યાલો છે જેના વગર એ વિચારધારાની ઓળખ જ શક્ય નથી, અનિવાર્ય છે. ઉદારમતવાદ માટે કદાચ સ્વતંત્રતા એવો મુખ્ય ખ્યાલ છે, એના વગર લિબરલિઝમ વિચારી જ ન શકાય.
બરાબર.
પછી આવે સંલગ્ન ખ્યાલો. આ પણ મહત્વના છે, પણ એમની સ્થિતિ પેલી મુખ્ય ખ્યાલ જેટલી પાક્કી નથી હોતી. ક્યારેક એ કેન્દ્રની એકદમ નજીક હોય, ક્યારેક થોડા દૂર જતા રહે.
દાખલા તરીકે?
જેમ કે અધિકારો અથવા લોકશાહી. ઉદારમતવાદ અધિકારોની વાત કરે જ છે, લોકશાહીને ટેકો આપે છે. પણ ક્યા અધિકારો, કેવી લોકશાહી, એની પ્રાથમિકતા, એનો અર્થ બદલાઈ શકે છે.
સમજાયું. અને ત્રીજા, પરિઘીય.
હા, પરિઘીય ખ્યાલો. આ એવા વિચારો છે જે કોઈ ખાસ સમયે, કોઈ ખાસ જગ્યાએ, કોઈ ખાસ સંદર્ભમાં જ ઉદારમતવાદ સાથે જોડાય છે, અને પછી કદાચ એનું મહત્વ ઓછું પણ થઈ જાય, એ કાયમી નથી હોતા.
ઓ, આ તો બહુ રસપ્રદ રીતે વિચારધારાને જોવાની રીત છે. તો શું એમ કહી શકાય કે ઉદારમતવાદના જે જુદા જુદા પ્રકારો આપણે સાંભળીએ છીએ, ક્લાસિકલ, સોશિયલ વગેરે, તે આ ખ્યાલોની અલગ અલગ ગોઠવણીને કારણે જ બન્યા છે?
એકદમ સાચું. દાખલા તરીકે, જે શાસ્ત્રીય ઉદારમતવાદ છે, ક્લાસિકલ લિબરલિઝમ, એ નકારાત્મક સ્વતંત્રતાને મુખ્ય માને છે.
નકારાત્મક સ્વતંત્રતા એટલે?
એટલે કે બહારની દખલગીરીથી મુક્તિ. સરકાર કે સમાજ વ્યક્તિના જીવનમાં બને એટલી ઓછી દખલ કરે, મને મારી રીતે જીવવા દો જ્યાં સુધી હું બીજાને નડતો નથી, એ એનો મુખ્ય સૂર છે.
અને સામાજિક ઉદારમતવાદ, સોશિયલ લિબરલિઝમ,
એ હકારાત્મક સ્વતંત્રતા, પોઝિટિવ લિબર્ટી પર વધુ ભાર મૂકે છે. એ કહે છે કે ખાલી દખલ ન હોય એટલું પૂરતું નથી, વ્યક્તિ પાસે પોતાના જીવનના ધ્યેયો પૂરા કરવા માટે જરૂરી સાધનો, તકો, ક્ષમતાઓ પણ હોવી જોઈએ. એટલે કે ગરીબી, અજ્ઞાન, બીમારી, આ બધું પણ વ્યક્તિની સ્વતંત્રતામાં રૂકાવટ છે, અને એને દૂર કરવા માટે રાજ્યએ કંઈક કરવું જોઈએ, સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.
એટલે બંને સ્વતંત્રતાની જ વાત કરે છે, પણ એનો અર્થ અને એને પામવાનો રસ્તો અલગ છે.
બરાબર. હવે જો આપણે ઇતિહાસમાં જઈએ તો જ્ઞાનોદય કાળમાં જ્હોન લોક હતા, એમણે કુદરતી અધિકારોની વાત કરી. જીવન, સ્વતંત્રતા, સંપત્તિ. સરકાર મર્યાદિત હોવી જોઈએ, ધાર્મિક સહિષ્ણુતા હોવી જોઈએ, આ બધું ઉદારમતવાદનો પાયો હતો.
અને પછી 18મી-19મી સદી આવી. એડમ સ્મિથ આવ્યા, જેમણે આર્થિક ક્ષેત્રે લેસેસ ફેરની વાત કરી, બજારને મુક્ત છોડો.
હા, અને જેએસ મિલ, એમણે વ્યક્તિગત સ્વતંત્રતાનો જે આખો વિચાર હતો એને બહુ વિસ્તાર્યો. વાણી સ્વાતંત્ર્ય, અલગ અલગ જીવનશૈલી અપનાવવાની છૂટ, સ્ત્રીઓના અધિકારો, આ બધું એમણે ઉમેર્યું.
પણ પછી પેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી, એણે બધું બદલી નાખ્યું હશે ને?
હા, એણે નવા પડકારો ઊભા કર્યા. શહેરો વધ્યા, ગરીબી વધી, અસમાનતા ભયંકર રીતે વધી, કારખાનામાં કામદારોનું શોષણ થતું હતું. ત્યારે અમુક ઉદારમતવાદીઓને લાગ્યું કે પેલો જૂનો નકારાત્મક સ્વતંત્રતાવાળો વિચાર પૂરતો નથી, આ નવી સમસ્યાઓનો જવાબ એમાં નથી.
અચ્છા.
ત્યારે ટીએચ ગ્રીન, એલટી હોભાઉસ જેવા વિચારકો આવ્યા. એમણે નવા ઉદારમતવાદ અથવા સામાજિક ઉદારમતવાદનો પાયો નાખ્યો. એમણે દલીલ કરી કે સાચી સ્વતંત્રતા માટે રાજ્યની પોઝિટિવ ભૂમિકા જરૂરી છે.
એટલે કે શિક્ષણ, આરોગ્ય, કામ કરવાની સારી પરિસ્થિતિ, આ બધું રાજ્ય પૂરું પાડે તો જ વ્યક્તિ ખરા અર્થમાં સ્વતંત્ર બની શકે અને વિકાસ કરી શકે.
બરાબર.
અને પછી 20મી સદી, 2 વિશ્વયુદ્ધો, મહામંદી, આ બધી ઘટનાઓએ પણ ઉદારમતવાદ પર અસર કરી છે.
અમર્યાદિત શક્તિની વાત હતી, એના પર પ્રશ્નાર્થ મૂકી દીધો. ત્યારે જ જ્હોન મેનાર્ડ કેન્સ નામના અર્થશાસ્ત્રીએ કહ્યું કે ભાઈ, અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે અને સ્થિર રાખવા માટે સરકારે દખલ કરવી પડે, ખર્ચ કરવો પડે, માંગ ઊભી કરવી પડે.
પણ આ તો શાસ્ત્રીય ઉદારમતવાદથી વિરુદ્ધ વાત થઈ ને, રાજ્યની દખલગીરી વધારવાની વાત.
હા, શરૂઆતમાં ઘણાને એવું લાગ્યું, પણ કેન્સે સમજાવ્યું કે જો મુક્ત બજાર અને મૂડીવાદને લાંબા ગાળે ટકાવી રાખવા હોય તો મંદી જેવી કટોકટી વખતે રાજ્યની આ ભૂમિકા જરૂરી છે, અને ધીમે ધીમે આ વિચાર પણ ઉદારમતવાદી માળખામાં સ્વીકારાઈ ગયો.
અને પછી બીજા વિશ્વયુદ્ધ પછી તો કલ્યાણકારી રાજ્યનો ઉદય થયો, વેલફેર સ્ટેટ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પેન્શન, બેરોજગારી બધું આ બધામાં રાજ્યની ભૂમિકા વધી.
હા, એ પણ પેલી હકારાત્મક સ્વતંત્રતાના વિચારનું જ એક વિસ્તરણ હતું. લોકોને વધુ સમાન તકો મળે, વધુ વાસ્તવિક સ્વતંત્રતા મળે એવો પ્રયાસ.
તો ટૂંકમાં મુખ્ય ભેદ ફરીથી યાદ કરી લઈએ.
ચોક્કસ. શાસ્ત્રીય ઉદારમતવાદ, નકારાત્મક સ્વતંત્રતા પર ભાર, ઓછામાં ઓછું રાજ્ય, મુક્ત બજાર, વ્યક્તિની જવાબદારી.
અને સામાજિક ઉદારમતવાદ, હકારાત્મક સ્વતંત્રતા પર ભાર, રાજ્યની સક્રિય ભૂમિકા, લોકોને સક્ષમ બનાવવા, તકની સમાનતા, સામાજિક ન્યાય.
બરાબર.
અને પેલો ત્રીજો પ્રકાર, નવ ઉદારમતવાદ, એ શું છે? એની ઘણી ટીકા પણ થાય છે.
સારો સવાલ છે. નવ ઉદારમતવાદ 20મી સદીના પાછલા દાયકાઓમાં વધુ પ્રભુત્વશાળી બન્યો. એ શાસ્ત્રીય ઉદારમતવાદની જેમ મુક્ત બજાર અને મર્યાદિત સરકારની વાત તો કરે છે,
હા,
પણ એનું મુખ્ય ભાર આર્થિક કાર્યક્ષમતા, સ્પર્ધા અને દરેક વસ્તુનો ઉકેલ બજાર દ્વારા લાવવા પર છે. એ ઘણીવાર રાજ્યની કલ્યાણકારી ભૂમિકા ઘટાડવાની, ખાનગીકરણ કરવાની તરફેણ કરે છે.
અચ્છા.
ટીકાકારો એમ કહે છે કે આનાથી અસમાનતા વધે છે અને સામાજિક ઉદારમતવાદે જે મેળવ્યું હતું એને નુકસાન થાય છે, જ્યારે સમર્થકો કહે છે કે આર્થિક વિકાસ માટે આ જરૂરી છે. એટલે એ ઉદારમતવાદી પરિવારનો જ સભ્ય છે, પણ થોડો વિવાદાસ્પદ જરૂર છે.
આ તો થઈ ઉદારમતવાદની અંદરની વાત, પણ લોકશાહી અને રાજ્ય વિશે એ શું માને છે? શું લિબરલિઝમ અને ડેમોક્રેસી એક જ વસ્તુ છે?
ના, આ બહુ મહત્વનો મુદ્દો છે અને અહીં ઘણીવાર ગેરસમજ થાય છે. ઉદારમતવાદ અને લોકશાહી એક નથી. ઉદારમતવાદનો મૂળભૂત ધ્યેય શું છે? વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું. કોનાથી? કોઈ પણ પ્રકારની અનિયંત્રિત સત્તાથી. પછી એ સત્તા રાજાની હોય, ધર્મગુરુની હોય કે પછી
બહુમતી લોકોની કેમ ન હોય.
ઓ, બહુમતી લોકોની સત્તાથી પણ રક્ષણ.
હા, લોકશાહી એટલે શું? લોકોનું શાસન, બહુમતીનું શાસન. પણ ઉદારમતવાદીઓ હંમેશા એ વાતથી ડરતા રહ્યા છે જેને બહુમતીની તાનાશાહી, ટાયરની ઓફ ધ મેજોરિટી કહેવાય છે.
એટલે કે લોકશાહીમાં બહુમતી લોકો ભેગા મળીને કોઈ લઘુમતીના કે કોઈ એક વ્યક્તિના અધિકારો છીનવી ન લે એની ચિંતા ઉદારમતવાદ કરે છે.
બરાબર. આને રોકવા માટે જ ઉદારમતવાદ કેટલીક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે.
જેવી કે, પહેલું, બંધારણવાદ, એટલે કે સરકારની સત્તા અમર્યાદિત ન હોવી જોઈએ, એ બંધારણ અને કાયદા દ્વારા મર્યાદિત હોવી જોઈએ. બીજું, કાયદાનું શાસન, કાયદો સર્વોપરી, બધા માટે સમાન, કોઈ કાયદાથી ઉપર નહીં. ત્રીજું, સત્તાનું વિભાજન, સરકારના કાર્યો, કાયદો ઘડવો, લાગુ કરવો, ન્યાય કરવો, એ અલગ અલગ સંસ્થાઓ પાસે હોવા જોઈએ, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, જેથી કોઈ એક જ અંગ બહુ શક્તિશાળી ન બની જાય.
અને ચોથું,
મૂળભૂત અધિકારોનું રક્ષણ, એવા અધિકારો જે સરકાર પણ છીનવી ન શકે, બહુમતી પણ ન છીનવી શકે. રાજ્ય પ્રત્યે પણ જુઓ ને, ઉદારમતવાદનો અભિગમ થોડો દ્વિધાભર્યો છે. એક બાજુ રાજ્ય વ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરો બની શકે છે, પણ બીજી બાજુ એ જ રાજ્ય અધિકારોનું રક્ષણ કરવા માટે અને સામાજિક ઉદારમતવાદ મુજબ લોકોને સક્ષમ બનાવવા માટે જરૂરી પણ છે.
વાહ, આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે ફ્રીડમના પુસ્તકમાંથી અમુક મુખ્ય તારણો કાઢવા હોય, અમુક કી ટેકઅવેઝ, તો શું કહી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે ઉદારમતવાદની જે આશ્ચર્યજનક લવચિકતા અને અનુકૂલન સાધવાની ક્ષમતા છે. એવું નથી કે એની પાસે બધા જ જવાબો તૈયાર હતા. એણે સમય સાથે ટીકાઓમાંથી શીખીને, નવા વિચારોને અપનાવીને પોતાની જાતને બદલી છે અને એટલે જ ટકી રહ્યો છે.
હા, આ વાત બહુ મહત્વની છે.
અહીં ફ્રીડમનો પેલો વિચાર યાદ રાખવા જેવો છે. ઉદારમતવાદ એક સિદ્ધાંત નથી, પણ સિદ્ધાંતોનો એક પરિવાર છે. જેમ પરિવારમાં અલગ અલગ મત હોય, ઝઘડા થાય, છતાં એક કુટુંબ રહે, એમ જ ઉદારમતવાદમાં પણ વિવિધતા છે.
આ વાત આપણે આપણા દેશના રાજકારણમાં પણ જોઈ શકીએ. કેવી રીતે અલગ અલગ પક્ષો ઉદારમતના નામે જુદી જુદી વાતો કરે છે અને સમય જતાં પોતાની નીતિઓ બદલે પણ છે. બીજો મુદ્દો શું છે?
બીજો મુદ્દો છે કે ઉદારમતવાદના જે મુખ્ય ખ્યાલો છે એ પોતે જ સતત ચર્ચાસ્પદ રહ્યા છે, ખાસ કરીને સ્વતંત્રતા. એનો અર્થ શું? શું દખલનો અભાવ એ સ્વતંત્રતા, કે કંઈક કરવા માટે સક્ષમ બનવું એ સ્વતંત્રતા? આ ચર્ચા ક્યારે અટકતી નથી.
એટલે પેલી નકારાત્મક વિરુદ્ધ હકારાત્મક સ્વતંત્રતાની ચર્ચા.
હા, અહીં ફ્રીડનનો બીજો વિચાર કામ લાગે છે. સ્વતંત્રતા જેવા ખ્યાલો જુદી જુદી ગોઠવણીમાં હોય છે, એટલે કે કયા સમયે કયા સંદર્ભમાં સ્વતંત્રતાના કયા પાસા પર વધુ ભાર છે તેના પરથી એ સમયના ઉદારમતવાદનું રૂપ નક્કી થાય છે.
આપણા ગુજરાતમાં કે ભારતમાં પણ આ ચર્ચાઓ ચાલતી જ રહે છે. ક્યારેક આર્થિક છૂટછાટની વાત મુખ્ય હોય તો ક્યારેક વંચિતોને તક આપવાની વાત, અને બંનેમાં સ્વતંત્રતાનો દાવો હોય.
ત્રીજો મુદ્દો છે વ્યક્તિના હિત અને સમાજના હિત વચ્ચેનો જે સતત તણાવ રહે છે. ઉદારમતવાદ વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે પણ સમાજને સાવ અવગણી ન શકે. આ બે વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું?
હા, આ તો મોટો પડકાર છે.
અહીં ફ્રીડમનો પેલો પ્રશ્ન યાદ આવે. રાજ્ય સ્વતંત્રતા માટે સૌથી મોટો ખતરો અને એકમાત્ર રક્ષક. રાજ્ય જ સ્વતંત્રતા છીનવી શકે અને રાજ્ય જ રક્ષણ કરી શકે. આ દ્વિધા કાયમ રહેવાની.
આ તો આપણે રોજબરોજ અનુભવીએ. ટ્રાફિકના નિયમોનું જ ઉદાહરણ લો. મને મારી ગાડી ગમે ત્યાં પાર્ક કરવાની સ્વતંત્રતા જોઈએ, પણ જો બધા એમ કરે તો સામૂહિક અસુવિધા થાય, એટલે ક્યાંક તો સમાધાન કરવું પડે. ચોથો મુદ્દો.
ચોથો છે આર્થિક વિચારોનો વિકાસ. ઉદારમતવાદ કોઈ એક જ આર્થિક મોડેલ સાથે કાયમ માટે જોડાયેલો નથી રહ્યો. લેસેઝ ફેરથી શરૂ કરીને કેન્ઝિયન અર્થશાસ્ત્ર, કલ્યાણકારી રાજ્ય, નવ ઉદારમતવાદ એ બદલાતો રહ્યો છે. અહીં ફ્રીડમનો વિચાર છે. તેની ઉદારમતવાદની સૌથી મોટી તાકાત ટીકાકારો પાસેથી શીખવાની રહી છે. આર્થિક વિચારોમાં જે ફેરફાર થયા એ બતાવે છે કે એણે પરિસ્થિતિ અને ટીકા પ્રમાણે પોતાની જાતને બદલી છે.
હા, ભારતમાં 1991ના આર્થિક સુધારા એનું મોટું ઉદાહરણ છે, જેણે આખી દિશા બદલી નાખી. અને છેલ્લો પાંચમો મુદ્દો.
છેલ્લો અને મને લાગે છે સૌથી વધુ વિચારવા જેવો મુદ્દો, એની જે આંતરિક વિવિધતા છે, એમાં જે મતભેદો છે એ જ એની તાકાત છે, એ જ એની સ્થિતિસ્થાપકતા રેઝિલિયન્સનું કારણ છે. જે આપણને એની નબળાઈ લાગે કે ભાઈ આમાં તો કંઈ નક્કી જ નથી, બધા અંદર અંદર ઝઘડે છે, પણ ફ્રીડન કહે છે કે ના, એ જ એની તાકાત છે.
શું વાત છે!
કારણ કે એમાં આંતરિક વિવાદ છે, અલગ અલગ અભિગમ છે, એટલે જે જુદા જુદા પડકારો સામે ટકી શકે છે. કોઈ એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલ્લો હોય છે. ફ્રીડનના શબ્દોમાં તેનું દીર્ઘાયુષ્ય તેની વૈચારિક અનિશ્ચિતતાને કારણે છે, કારણ કે કઠોર નથી, લવચિક છે.
અદ્ભુત. પણ હવે સવાલ એ થાય કે આ બધી જ્ઞાનની વાતો સામાન્ય માણસને રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? ફ્રીબનની આ સમજ આપણને કઈ રીતે મદદ કરી શકે?
ઘણી રીતે. પહેલું તો આપણે જે રાજકીય ભાષા સાંભળીએ છીએ એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. કોઈ નેતા જ્યારે સ્વતંત્રતા કે સમાનતા કે વિકાસ બોલે ત્યારે આપણે થોભીને વિચારી શકીએ કે ભાઈ આ કઈ સ્વતંત્રતાની વાત કરે છે, કોના વિકાસની વાત કરે છે, શું આ નકારાત્મક સ્વતંત્રતા છે કે હકારાત્મક. આ સમજ આપણને ગેરમાર્ગે દોરાતા બચાવે છે.
બરાબર. બીજું.
બીજું, સરકારની નીતિઓ અને જે જાહેર ચર્ચાઓ ચાલે છે એને સમજવામાં મદદ મળે. દાખલા તરીકે, સરકાર ટેક્સ ઘટાડે તો આપણે સમજી શકીએ કે આ શાસ્ત્રીય ઉદારમતવાદી વિચારધારા તરફ ઝુકાવ છે. જો સરકાર શિક્ષણ કે સ્વાસ્થ્ય પર ખર્ચ વધારે તો એ સામાજિક ઉદારમતવાદી વિચાર તરફ ઇશારો છે. ફ્રીડમનું આ માળખું આપણને આ જુદા જુદા અભિગમો પાછળના તર્કને સમજવામાં મદદ કરે છે.
હા, એટલે માત્ર સારું કે ખરાબ એવા લેબલ મારવાને બદલે એની પાછળની વિચારધારા સમજાય.
ત્રીજું, આ સમજણ આપણને વધુ સારી, વધુ ઊંડાણવાળી રાજકીય ચર્ચામાં ભાગ લેવા માટે તૈયાર કરે છે. આપણે લોકોને સીધે સીધા ખાનામાં ડાબેરી જમણેરી મૂકી દેવાને બદલે એમના વિચારોની જટિલતા સમજવાનો પ્રયાસ કરી શકીએ. બની શકે કોઈ વ્યક્તિ આર્થિક રીતે શાસ્ત્રીય ઉદારમતવાદી હોય પણ સામાજિક રીતે ઉદારમતવાદી હોય.
અને ચોથું, કદાચ આપણા પોતાના માટે પણ ઉપયોગી છે, નહીં? આપણી પોતાની માન્યતાઓ સમજવામાં.
ચોક્કસ. આપણી અંદર પણ કેટલી બધી માન્યતાઓનો સમૂહ હોય છે. ક્યારેક એમાં વિરોધાભાસ પણ હોય. જેમ કે આપણને વાણી સ્વાતંત્ર્ય, નકારાત્મક સ્વતંત્રતા બહુ ગમતું હોય, પણ સાથે આપણે એમ પણ માનતા હોઈએ કે સરકારે ગરીબો માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ, હકારાત્મક સ્વતંત્રતા. ફ્રીડનનો અભિગમ સમજાવે છે કે આ બંને વિચારો ઉદારમતવાદી વિચારધારાના વ્યાપમાં આવી શકે છે. એ આપણને આપણી પોતાની જટિલતા સ્વીકારવામાં મદદ કરે છે.
આખી ચર્ચામાંથી મારા માટે એક વાત જે ખરેખર સ્પર્શી ગઈ એ છે કે જેને આપણે ઉદારમતવાદની ખામી કે મૂંઝવણ ગણતા હોઈએ, એટલે કે એની અંદરની વિવિધતા, એના સતત ચાલતા વિવાદો, એ ખરેખર તો એની સૌથી મોટી તાકાત છે, એને ટકી રહેવાનું રહસ્ય છે. આ ખરેખર વિચારવા જેવું છે.
અને મને ફ્રીડમનનો પેલો મોર્ફોલોજિકલ અભિગમ ખૂબ જ ગમ્યો. એ માત્ર ઉદારમતવાદ માટે જ નહીં, પણ કોઈ પણ વિચારધારા સમય સાથે કેવી રીતે બદલાય છે, કેવી રીતે નવા પડકારોનો સામનો કરે છે, કેવી રીતે નવા વિચારો અપનાવે છે કે નકારે છે, આ બધું સમજવા માટે એક બહુ જ ઉપયોગી સાધન છે. એ આપણને માત્ર શું બદલાયું એ નહીં, પણ કેવી રીતે અને શા માટે બદલાયું એ સમજવામાં મદદ કરે છે.
અને હવે આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. આપણે જોયું કે ઉદારમતવાદ ભૂતકાળમાં કેવી રીતે બદલાયો છે, કેવી રીતે એણે અનુકૂલન સાધ્યું છે. તો વિચારો કે આજના જે મોટા પડકારો છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈનો જબરદસ્ત વિકાસ, ક્લાઇમેટ ચેન્જની ગંભીર કટોકટી અને દુનિયાના કેટલાક ભાગોમાં વધી રહેલો સરમુખત્યારશાહીનો પ્રભાવ, આ બધાના જવાબમાં ઉદારમતવાદનું આગલું સ્વરૂપ કેવું હશે? એ કયા નવા ખ્યાલને કેન્દ્રમાં લાવશે? કયા જૂના ખ્યાલોનું મહત્ત્વ ઘટશે? એ કઈ નવી ગોઠવણી સાથે આપણી સામે આવશે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.